ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 13 ઓગસ્ટ 2026 ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, બાબા આવ્યા છે તમારી તકદીર ચકાડવા. પાવન બનવાથી જ તકદીર જાગશે. મીઠા બાળકો, બાબા આવ્યા છે તમારી તકદીર જગાડવા. પાવન બનવાથી જ તકદીર જાગશે. પ્રશ્ન છે, જે બાળકોની તકદીર જાગેલી છે તેમની નિશાની કઈ હશે? ઉત્તર છે, તે સુખના દેવતા હશે. બેહદના બાપ પાસેથી સુખનો વારસો લઈને બધાને સુખ આપશે. ક્યારે પણ કોઈને દુઃખ ન આપી શકે. તે છે વ્યાસના બાળકો, સાચા સાચા સુખદેવ. બીજી નિશાની છે, તે 5 વિકારોનો સંન્યાસ કરી સાચા સાચા રાજયોગી ઋષિ કહેવાય છે. ત્રીજી નિશાની, તેમની અવસ્થા એકરસ રહે છે. તેમને કોઈ પણ વાતમાં રડવાનું ન આવી શકે. તેમના માટે જ કહે છે મોહચિત. ગીત છે, તકદીર જગા કર આઈ હું. ઓમ શાંતિ. તો ગીતની એક લાઈન સાંભળીને પણ મીઠા મીઠા બાળકોના રૂવાંટા ઊભા થઈ જવા જોઈએ. છે તો કોમન અર્થાત સામાન્ય ગીત, પરંતુ એનો સાર બીજા કોઈ નથી જાણતા. બાપ જ આવીને દરેક ગીત શાસ્ત્રનો અર્થ સમજાવે છે. મીઠા મીઠા બાળકો આ પણ જાણે છે કે કળિયુગમાં બધાની તકદીર સૂતેલી છે, સતયુગમાં તકદીર જાગેલી રહે છે. સૂતેલી તકદીરને જગાડવાવાળા અને મત આપવાવાળા અથવા તકદીર બનાવવાવાળા એક જ બાપ છે. એ જ બેસી બાળકોની તકદીર જગાડે છે. જેમ બાળક જન્મે છે અને તકદીર જાગી જાય છે. બાળક જન્મ્યું અને તેને આ ખબર પડી જાય છે કે હું વારિસ છું. હુબહુ આ બેહદની વાત છે. બાળકો જાણે છે કલ્પ કલ્પ અમારી તકદીર જાગે છે અને સૂજાય છે. પાવન બને છે તો તકદીર જાગે છે. પાવન ગૃહસ્થ આશ્રમને કહેવાય છે. આશ્રમ શબ્દ પવિત્ર હોય છે. પવિત્ર ગૃહસ્થ આશ્રમ, તેની વિરુદ્ધ પછી અપવિત્ર પતિત ધર્મ. આશ્રમ નહીં કહેશે. ગૃહસ્થ ધર્મ તો બધાનો છે જ, જાનવરોનો પણ છે. બાળકોને જન્મ તો બધા આપે છે, જાનવરોને પણ કહેવાશે ગૃહસ્થ ધર્મમાં છે. હવે બાળકો જાણે છે અમે સ્વર્ગમાં પવિત્ર ગૃહસ્થ આશ્રમમાં હતા. દેવી દેવતા હતા, તેમની મહિમા પણ ગાય છે. સર્વગુણ સંપન્ન તમે પોતે પણ ગાતા હતા. હવે સમજો છો અમે મનુષ્યથી દેવતા ફરીથી બની રહ્યા છીએ. દેવી દેવતાઓનો ધર્મ છે. પછી બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહેવાય છે. જાનવરોને પણ કહેવશે ગૃહસ્થ ધર્મમાં છે. હવે બાળકો જાણે છે અમે સ્વર્ગમાં પવિત્ર ગૃહસ્થ આશ્રમમાં હતા. દેવી દેવતા હતા, તેમની મહિમા પણ ગાય છે. સર્વગુણ સંપન્ન તમે પોતે પણ ગાતા હતા. હવે સમજો છો અમે મનુષ્યથી દેવતા ફરીથી બની રહ્યા છીએ. દેવી દેવતાઓનો ધર્મ છે. પછી બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહે છે. બ્રહ્મા દેવતાએ નમઃ, વિષ્ણુ દેવતાએ નમઃ, શિવ માટે કહે શિવ પરમાત્માએ નમઃ. તો ફરક થઈ ગયો ને. શિવ અને શંકરને એક કહી ન શકાય. પથ્થર બુદ્ધિ હતા, હવે પારસ બુદ્ધિ બની રહ્યા છીએ. દેવતાઓને તો પથ્થર બુદ્ધિ નહીં કહેવાશે. પછી ડ્રામા પ્લાન અનુસાર રાવણ રાજ્ય થવાથી તેમને પણ સીડી ઉતરવાની છે. પારસ બુદ્ધિથી પથ્થર બુદ્ધિ બનવાનું છે. સૌથી બુદ્ધિવાન બનાવવા વાળા તો એક જ બાપ છે. તમને પારસ બુદ્ધિ બનાવે છે. તમે અહીં આવો છો તો પારસ બુદ્ધિ બનવા. પારસનાથના પણ મંદિર છે, ત્યાં મેળો લાગે છે, પરંતુ આ કોઈને ખબર નથી પારસનાથ કોણ છે. હકીકતમાં પારસ બનાવવા વાળા તો બાપ જ છે ને, એ છે બુદ્ધિવાનોની બુદ્ધિ. આ છે આ બાળકોની બુદ્ધિના માટે ખોરાક. બુદ્ધિ કેટલી પલટાય છે, જેવી રીતે ગવાયેલું છે, સી નો ઇવિલ અર્થાત ખરાબ નહીં જુઓ. હવે વાંદરાઓની વાત નથી, મનુષ્ય જ વાંદરા જેવા બની જાય છે. એપ્સ અર્થાત વન માનુષની મનુષ્યની સાથે ભેટ કરાય છે. આને કહેવાય છે કાંટાઓનું જંગલ. કેટલા એકબીજાને દુઃખ આપતા રહે છે. હવે આપ બાળકોને બુદ્ધિનો ખોરાક મળી રહ્યો છે, બેહદના બાપ ખોરાક આપી રહ્યા છે. આ ભણતર છે, આને જ્ઞાન અમૃત પણ કહે છે. કોઈ જળ પાણી વગેરે નથી. આજકાલ બધી વસ્તુઓને અમૃત કહી દે છે, ગંગા જળને પણ અમૃત કહી દે છે. દેવતાઓના પગ ધોઈને પીવે છે, પાણી રાખે છે, તેને પણ અમૃતની અંજલી સમજે છે. અંજલી જે લે છે તેમને એવી રીતે નહીં કહેશે કે આ પતિતોને પાવન બનાવવા વાળા છે. ગંગા જળ માટે કહે છે પતિત પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગા જળ મુખમાં હોય. દેખાડે છે અર્જુને બાણ માર્યું પછી અમૃત જળ પીવડાવ્યું. આપ બાળકોએ કોઈ બાણ વગેરે નથી ચલાવ્યા. એક ગામડું છે જ્યાં બાણોથી લડાઈ કરે છે. ત્યાંના રાજાને ઈશ્વરનો અવતાર કહે છે. બાપ કહે છે આ બધા ભક્તિ માર્ગના ગુરુ છે. સાચા સાચા સદગુરુ એક જ છે. સર્વના સદગતિ દાતા એક છે, જે બધાને સાથે લઈ જાય છે. બાપ સિવાય પાછું કોઈ લઈ જઈ નથી શકતું. બ્રહ્મમાં લીન થઈ જવાની પણ વાત નથી. આ નાટક બનેલું છે, જે ચક્ર અનાદિ ફરતું જ રહે છે. વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે આ પણ તમે જાણો છો. મનુષ્ય અર્થાત આત્માઓ પોતાના બાપ રચતાને પણ નથી જાણતા, જેમને યાદ પણ કરે છે ઓ ગોડ ફાધર. તો હદના બાપને ક્યારેય ગોડ ફાધર નહીં કહેશે. ગોડ ફાધર શબ્દ ખૂબ અદબ અર્થાત ઇજ્જતથી કહે છે. એમના માટે જ કહે છે એ પતિત પાવન દુઃખ હરતા સુખ કરતા છે. એક તરફ કહે છે એ દુઃખ હરતા સુખ કરતા છે, અને પછી કોઈ દુઃખ થાય છે કે બાળક મરી વગેરે મરી જાય છે તો કહી દે છે ઈશ્વર જ દુઃખ સુખ આપે છે. ઈશ્વરે અમારું બાળક લઈ લીધું, આ શું કર્યું. ઈશ્વરને પછી ગાળો દે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે પછી જો એમણે પાછું લઈ લીધું તો તમે રડો કેમ છો. ઈશ્વરની પાસે ગયું ને, સતયુગમાં ક્યારેય કોઈ રડતું નથી. બાપ સમજાવે છે રડવાની તો કોઈ દરકાર નથી. આત્માને પોતાના હિસાબ કિતાબ અનુસાર જઈને પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન ન હોવાના કારણે મનુષ્ય કેટલું રડે છે, જેમ કે પાગલ થઈ જાય છે. અહીં તો બાપ સમજાવે છે અમ્મા મરે તો બી હલવા ખાના, બાપ મરે તો બી હલવા ખાના, નષ્ટો મોહા થવાનું છે. અમારા તો એક જ બેહદના બાપ છે, બીજું ન કોઈ. એવી અવસ્થા બાળકોની થવી જોઈએ. મોહજીત રાજાની કથા પણ સાંભળી છે ને. સતયુગમાં ક્યારેય દુઃખની વાત નથી હોતી, ન ક્યારે અકાળે મૃત્યુ થાય છે. બાળકો જાણે છે અમે કાળ પર જીત મેળવીએ છીએ. બાપને મહાકાળ પણ કહે છે, કાળોના કાળ. તમારે કાળ પર જીત મેળવવાની છે, અર્થાત કાળ ક્યારેય ખાતો નથી. કાળને, કાળના આત્માને ન શરીરને ખાઈ શકે છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે, તેને કહે છે કાળ ખાઈ ગયો. બાકી બીજી કોઈ વસ્તુ નથી. મનુષ્ય મહિમા ગાતા રહે છે, સમજતા કાંઈ નથી. અચ્યુતમ કેશવમ, બાપ સમજાવે પણ છે, આ પાંચ વિકારો તમારી બુદ્ધિને કેટલી ખરાબ કરી દે છે. આ સમયે કોઈ પણ બાપને નથી જાણતા, એટલે આને ઓર્ફન અર્થાત અનાથની દુનિયા કહેવાય છે. કેટલા પરસ્પર લડતા ઝઘડતા રહે છે. આ આખી દુનિયા બાબાનું ઘર છે ને, બાપ આખી દુનિયાના બાળકોને પતિથી પાવન બનાવવા આવ્યા છે. અર્ધો કલ્પ બરાબર પાવન દુનિયા હતી ને, ગાયન પણ છે રાજા રામ રાજા રામ પ્રજા, રામ રાજા રામ પ્રજા. ત્યાં પછી અધર્મની વાત હોય કેવી રીતે શકે. કહે પણ છે ત્યાં સિંહ બકરી સાથે જળ પીવે, પછી ત્યાં રાવણ વગેરે ક્યાંથી આવે? સમજતા નથી. બહારવાળા તો એવી વાતો સાંભળી હસે છે. બાપ આવીને જ્ઞાન આપે છે, આ પતિત દુનિયા છે, હવે પ્રેરણાથી પતિતોને પાવન બનાવશે શું? બોલાવે છે પતિત પાવન આવો, તો જરૂર ભારતમાં જ આવ્યા હતા. હમણાં પણ કહે છે હું જ્ઞાનનો સાગર આવ્યો છું, તમને આપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનાવવા બાપને જ સાચા સાચા વ્યાસ કહેવાશે. તો આ વ્યાસ દેવ અને તમે એમના બાળકો સુખદેવ, તમે હમણાં સુખના દેવતા બનો છો, સુખનો વારસો લઈ રહ્યા છો. વ્યાસ શિવાચાર્યથી વ્યાસના બાળકો તમે છો, પરંતુ મનુષ્ય મૂંઝાઈ ન જાય એટલે કહેવાય છે શિવના બાળકો. તેમનું અસલ નામ છે શિવ. આત્માને જાણી શકાય છે, પરમાત્માને પણ જાણી શકાય છે. એ જ આવીને પતિથી પાવન બનાવવાનો રસ્તો બતાવે છે. કહે છે હું આપ આત્માઓનો બાપ છું. કહે છે અંગુષ્ઠ અર્થાત અંગૂઠાની જેમ છે, એટલા મોટા તો અહીં રહી પણ ન શકે. એ તો ખૂબ સૂક્ષ્મ છે, ડોક્ટર લોકો પણ માથું મારે છે આત્માને જોવા માટે, પરંતુ જોઈ નથી શકતા. આત્માને રિયલાઇઝ અર્થાત અનુભવ કરાય છે. બાપ પૂછે છે હવે તમે આત્માને રિયલાઇઝ કર્યો? આટલા નાના આત્મામાં અવિનાશી પાઠ નોંધાયેલો છે, જેવી રીતે એક રેકોર્ડ છે. પહેલા તમે દેહ અભિમાની હતા, હવે દેહી અભિમાની બનો છો. તમે જાણો છો આપણે આત્મા 84 જન્મ કેવી રીતે આપણો આત્મા 84 જન્મ કેવી રીતે લેતો રહે છે? તેનો એન્ડ અર્થાત અંત નથી થતો. કોઈ કોઈ પૂછે છે આ ડ્રામા ક્યારથી શરૂ થયો? પરંતુ આ તો અનાદિ છે, આ ક્યારેય વિનાશ નથી થતો. આને કહેવાય છે પૂર્વ નિર્ધારિત અવિનાશી વર્લ્ડ ડ્રામા. વર્લ્ડને પણ તમે જાણો છો, જેવી રીતે અભણ બાળકોને ભણતર અપાય છે એવી રીતે બાપ આપ બાળકોને ભણાવી રહ્યા છે. આત્મા જ શરીર દ્વારા ભણે છે. આ છે પથ્થર બુદ્ધિના માટે ખોરાક. બુદ્ધિને સમજ મળે છે, આપ બાળકો માટે જ બાબાએ ચિત્ર બનાવેલા છે. ખૂબ સહજ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર. હવે બ્રહ્માને ત્રિમૂર્તિ કેમ કહે છે? દેવ દેવ મહાદેવ એકબીજાને ઉપર રાખે છે, અર્થ કાંઈ પણ નથી જાણતા. હવે બ્રહ્મા કેવી રીતે થઈ શકે? જ્યારે કે બ્રહ્માને પ્રજા પિતા કહેવાય છે, તો સૂક્ષ્મ વર્તનમાં તે દેવતા કેવી રીતે હોઈ શકે? પ્રજાપિતા બ્રહ્મા તો અહીં હોવા જોઈએ. આ વાતો કોઈ પણ શાસ્ત્રમાં નથી. બાપ કહે છે હું આ શરીરમાં પ્રવેશ કરી આમના દ્વારા તમને સમજાવું છું, આમને પોતાનો રથ બનાવું છું. આમના અનેક જન્મોના અંતમાં હું આવું છું. આ પણ પાંચ વિકારોનો સંન્યાસ કરે છે. સંન્યાસ કરવા વાળાને યોગી ઋષિ કહેવાય છે. હવે તમે રાજ ઋષિ છો, તમે પ્રતિજ્ઞા કરો છો. તે સંન્યાસી લોકો તો ઘરબાર છોડી ચાલ્યા જાય છે, અહીં તો સ્ત્રી પુરુષ સાથે રહે છે, કહે છે અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું, મૂળ વાત છે જ વિકારની. તમે જાણો છો શિવ બાબા રચયિતા છે, એ નવી રચના રચે છે, એ બીજ રૂપ સતચિત આનંદના સાગર જ્ઞાનના સાગર છે. સ્થાપના પાલના વિનાશ કેવી રીતે કરે છે આ બાપ જ જાણે છે, આ વાતોને મનુષ્ય તો જાણતા નથી. આપ બાળકો હવે આ બધી વાતોને જાણો છો એટલે બધાને સમજાવી શકો છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, દરેક આત્માના હિસાબ કિતાબ પોતપોતાના છે, એટલે કોઈ શરીર છોડે છે તો રડવાનું નથી, પૂરું નષ્ટો મોહા બનવાનું છે. બુદ્ધિમાં રહે અમારા તો એક બેહદના બાપ, બીજું ન કોઈ. બીજી પોઈન્ટ છે, પાંચ વિકાર જે બુદ્ધિને ખરાબ કરે છે તેનો ત્યાગ કરવાનો છે. સુખના દેવતા બની બધાને સુખ આપવાનું છે, કોઈને દુઃખ નથી આપવાનું. વરદાન છે, સદા મર્યાદાઓની લકીરની અંદર રહેવાથી કેર અર્થાત કાળજી કરવાવાળા, સદા મર્યાદાઓની લકીરની અંદર રહેવાની કેર અર્થાત કાળજી કરવાવાળા મર્યાદા પુરુષોત્તમ ભવ. જે બાળકો પોતે પોતાને એક અર્થાત રામની જ સાચી સીતા સમજીને સદા મર્યાદાની લકીરને અંદર રહે છે અર્થાત આ ધ્યાન રાખે છે, તે કેરફુલ સુચિયરફુલ અર્થાત હર્ષિત સ્વતઃ રહે છે. તો સવારથી રાત સુધી માટે જે પણ મર્યાદાઓ મળેલી છે એની સ્પષ્ટ નોલેજ બુદ્ધિમાં રાખી સ્વયંને સાચી સીતા સમજી મર્યાદાઓની લકીરની અંદર રહો, ત્યારે કહેવાશે મર્યાદા પુરુષોત્તમ. સ્લોગન છે, સેવાના અતિમાં નહીં જાઓ, સેવા અને સ્વપુરુષાર્થનું બેલેન્સ રાખો. અચ્છા, ઓમ શાંતિ. માતેશ્વરીના અનમોલ મહાવાક્ય. ટોપિક છે, અખંડ જ્યોતિ તત્વ સાયલેન્સ લોજ અને આકારી અને સાકારી દુનિયા પ્લે ગ્રાઉન્ડ. અખંડ જ્યોતિ તત્વ સાયલેન્સ લોજ અને સાકારી દુનિયા પ્લે ગ્રાઉન્ડ. આત્માઓનું નિવાસસ્થાન છે અખંડ જ્યોતિ મહત્તત્વ, જ્યાં આ શરીરના પાર્ટથી મુક્ત છે અર્થાત દુઃખ સુખથી ન્યારી અવસ્થામાં છે, જેને સાયલેન્સ લોન્ચ પણ કહે છે. અને આત્માઓના શરીર સહિત પાર્ટ ભજવવાનું સ્થાન પ્લે ગ્રાઉન્ડ આ સાકારી દુનિયા છે. તો મુખ્ય બે દુનિયા છે, એક છે નિરાકારી, બીજી છે સાકારી દુનિયા. દુનિયાવાળા તો ફક્ત કહેવા માટે કહે છે કે પરમાત્મા રચતા પાલન કરે છે, સંહાર કરે છે, ખવડાવે છે, મારે છે, બાળે પણ એ જ છે. તો દુઃખ સુખ આપવાવાળા પણ એ જ છે. જ્યારે કોઈને દુઃખ આવે છે તો કહે છે હે પ્રભુ તારું ભાણું મીઠું લાગે. હવે આ છે અયથાર્થ જ્ઞાન, કારણ કે આ કોઈ પરમાત્માનું કામ નથી. પરમાત્મા દુઃખ હરતા છે, દુઃખ કરતા નથી. જન્મ લેવો, જન્મ છોડવો, દુઃખ સુખ ભોગવવું દરેક મનુષ્યના સંસ્કાર છે. શારીરિક જન્મ આપવાવાળા માતા પિતા છે, તે પણ કર્મબંધન અનુસાર બાપ પુત્રના સંબંધમાં આવે છે. આ જ રીતે આત્માઓના પિતા પછી પરમાત્મા બાપ છે એ કેવી રીતે બેહદ રચનાની સ્થાપના પાલના કરે છે, કેવી રીતે એ પોતાના ત્રણ રૂપ બ્રહ્મા વિષ્ણુ શંકરના રચયિતા છે, પછી આકારી રૂપો દ્વારા દૈવી સૃષ્ટિની સ્થાપના, આસુરી દુનિયાનો વિનાશ અને પછી દૈવી દુનિયાની પાલના કરાવડાવે છે, તો પરમાત્માના આ ત્રણેય કાર્ય બેહદના છે. બાકી આ દુઃખ સુખ જન્મ મરણ કર્મ અનુસાર થાય છે. પરમાત્મા છે જ સુખ દાતા, એ કોઈ પોતાના બાળકોને દુઃખ નથી આપતા. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ અર્થાત પવિત્ર બનો. આજની પોઈન્ટ છે સંપૂર્ણ પવિત્રતા, અર્થાત મનસામાં પણ કોઈ એક વિકારનો અંશ પણ ન હોય. જ્ઞાન ગુણ અને સર્વશક્તિઓની પ્રાપ્તિમાં સદા સંપન્ન, સર્વ પ્રાપ્તિઓની લાઇટનો ક્રાઉન સ્પષ્ટ દેખાય, સ્વયંને સદા લાઇટ આત્મિક રૂપમાં અનુભવ કરો, કર્મ પણ પોતાને લાઇટ અર્થાત હલકામાં, કર્મમાં પણ પોતાને લાઇટ અર્થાત હલકા મહેસૂસ કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.